આ 14મા આલ્બમમાં 8મી દ્રષ્ટિની ગાથા ત્રીજીનું વિવરણ છે.
આ દ્રષ્ટિની સજાય દ્રષ્ટિ 8મી ગાથા ત્રીજી.
સ્વરૂપ સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ પણ છે. જે પ્રકૃતિઓ છે કર્મની આભ્યંતર છે એ બધી સૂક્ષ્મ છે, અને જ્યાં સુધી કર્મ પ્રકૃતિ છે સત્તામાં છે ત્યાં સુધી મુક્તિમાંથી બાધકરૂપ છે. સત્તામાંથી એનો ક્ષય થયો નથી ત્યાં સુધી એ કર્મ પ્રકૃતિ ઉદયમાં આવવાની સંભાવના છે, અને એ સંભાવના સમયે જો જીવ કોઈ પણ કારણે જાગૃતિની મંદતા હોય એની અપ્રમત્તપણાની, તો ત્યાંથી એ પોતાના આત્મવિકાસથી નીચો ઉતરે છે. એટલે એ રીતે પ્રકૃતિ માત્ર ચૈતન્યના મુક્તિને માટે બાધક છે, સાધક છે. એ જતું રહ્યું જેમ આપણે કહીએ છીએ, પણ જતું રહ્યું એટલે મૂળથી નહીં. કેટલીક વાતો સ્થૂળતાથી સમજાવે અને કેટલીક વાતો સૂક્ષ્મતા હોય. કર્મની પ્રકૃતિઓનો ક્રમશઃ ક્ષય ગુણસ્થાનક પ્રમાણે બતાવ્યો છે કે આ જાય છેલ્લે આ 21 પ્રકૃતિની 28 રીએ, પણ કઈ કર્મની પ્રકૃતિ રીએ છે. એ કર્મની પ્રકૃતિ છે એટલે એ જીવને બંધનો કોઈ પ્રકાર છે. કર્મ એટલે શું? આત્માને થયેલા બંધનું સ્વરૂપ. એ અજ્ઞાનને કારણે હોય, પ્રમાદને કારણે હોય, મોહને કારણે હોય, કોઈ પણ કારણે, પરંતુ આત્માના પ્રદેશ ઉપર એ પ્રકૃતિઓ છે એ બંધ સ્વરૂપે છે, મોક્ષ સ્વરૂપે નથી. તો એ દ્રષ્ટિએ સત્તામાં છે એટલે જેમ ગુણસ્થાનક વધે એમ પછી આ પ્રકૃતિઓ ઘટતી જાય છે અને એની ચિકાસ કરતી જાય છે. જેમ અનંતાનું મંદિર કહી અને છેલ્લે સંજ્વલન કીધી. સંજ્વલન એટલે કેવી? કે આવે એટલે તરત જાય, ટકે. એની અસર સવારે થઈ હોય તો સાંજ સુધી પણ ટકે નહીં. એવી પ્રકારની કર્મ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય કરવાનો છે એ પ્રકારની વાત અહીંયા મૂકી છે. કર્મ છે ને એને શબ્દ પ્રયોગ વાપરો છે દોષ. એટલે યોગ દ્રષ્ટિ કારણ કે જે ક્ષીણ દોષો સર્વજ્ઞ, સર્વ દોષો જેના ક્ષીણ થયા છે. દોષ છે એ કર્મની પ્રકૃતિનું એક બીજો શબ્દ છે. આ ગાથાની અંદર અંતિમ અવસ્થાની વાત મૂકી છે. અંતિમ અવસ્થા જે નિર્વાણને પામે છે તે અવસ્થા. જૈન દ્રષ્ટિએ યોગ દ્રષ્ટિ સમુચયની અંદર 14મા ગુણસ્થાનકની અવસ્થાનું અહીંયા સ્વરૂપ કીધું છે કે એનું પહેલું લક્ષણ શું કીધું? ક્ષીણ દોષ સર્વજ્ઞ માં. ક્ષીણ દોષ એનું પહેલું લક્ષણ શું? દોષો જેના સર્વે ક્ષીણ થયા છે. હવે એક પણ દોષ, એની પ્રકૃતિજન્ય દોષ, કર્મજન્ય દોષ હવે એકે રહ્યો નથી. આ એક. બીજું લક્ષણ કીધું છે કે સર્વલબ્ધિ પરોભી, અને સર્વલબ્ધિ એટલે આત્માની જે અનંત શક્તિઓ છે એ લબ્ધિ સ્વરૂપ છે. આત્માના ગુણ છે એ લબ્ધિ સ્વરૂપ છે, અને કર્મ છે એ દોષ સ્વરૂપ. આત્માના પ્રદેશ ઉપર જેટલા બાહ્ય તત્વ છે એ બધા દોષરૂપ છે, અને આત્માના ગુણોની જે શક્તિનું પ્રગટીકરણ છે એ લબ્ધિ સ્વરૂપ છે. તો સર્વ દોષનો ક્ષય છે અને સર્વલબ્ધિઓનો ફળ ત્યાં ઉપલબ્ધ છે. અને એવો યોગી એ પરના ઉપકાર કરીને શિવ સુખને પામે છે. હવે એની અવસ્થા આ એક, પછી સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિ લઈ પૂરણ સર્વ સમીહાદિ. શત્રુઓનો ક્ષય, કયા શત્રુઓ? બાહ્ય અને અભ્યંતર. બાહ્ય શત્રુઓ કયા? એટલે સંક્ષેપમાં સમજીએ તો પાંચ ઇન્દ્રિયોના વિષયો બાહ્ય. તો પાંચ ઇન્દ્રિયોના વિષયોથી જે કંઈ જે એનો સંગ સત્સંગ છે બધો, એ બધા શત્રુઓ છે, બાહ્ય શત્રુઓ છે. અને અભ્યંતરમાં મનના વિકારો જે મનથી થતા, એટલે કષાયો, કષાયોનું સ્વરૂપ શત્રુનું જ છે. પણ કેવું છે? અભ્યંતર કષાયો અંદરમાંથી ઉપજે છે, વિષયો બહારથી નીકળે. વિષયો ઇન્દ્રિયોથી વિષયો નીકળે, એની લાલસા જાગે, વાસના જાગે. તો આવા શત્રુ સર્વ શત્રુ જે છે એનો પણ ક્ષય થયો. એટલે આ બાહ્ય અને અભ્યંતર એ તમામ પ્રકારના શત્રુઓનો જેને ક્ષય કર્યો. અરિહંત એટલે શું? અરી એટલે દુશ્મન, અને હંત એટલે જેને ભણ્યા છે તે. એવા ભણ્યા છે કે ફરીથી જેનો ઉદ્ભવ થવાનો કોઈ સંભવ નથી. તો શત્રુ ત્યાં કયા? હંત અરી એટલે કયા શત્રુઓ? બાહ્ય અને અભ્યંત. તો બાહ્ય એટલે ઇન્દ્રિયોના વિષયો અને મનના કષાય, જેને સર્વથા જેને ક્ષય કર્યો છે એવા સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિ લે. સર્વ વ્યાધિ, વ્યાધિ શરીરના રોગ, એક એના દ્રવ્ય રોગ અને બીજા ભાવ રોગ. તો દ્રવ્ય રોગ એના શરીરના છે, એ પણ જે જીવ આવા સંયમમાં આવે છે એના દ્રવ્ય રોગો પણ બધા સમાપ્ત થાય. એ જે એની સંયમની શ્રેણીમાં વર્તે છે તો આપણે આવી જાય, ભૂખ તરસ રોગ બધા એના મટતા જાય. તો સંયમની શ્રેણી ચડેલા જીવો આરોગ્ય પણ પ્રાપ્ત કરે. તે કઈ રોગિષ્ટ હોતા નથી, એના રોગની ઉલટાની દુરસ્તી થાય છે. અને અભ્યંતર રોગ કયા છે? મનના વિકારો. તો એ રોગો પણ, શરીરના વિકારોના રોગ પણ ત્યાં શાંત થાય છે. સર્વ વ્યાધિને પૂરણ સર્વ સમીહાદી. સમીહા એટલે ઈચ્છા, જેની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. બધી જ ઈચ્છાઓ પૂરી થઈ છે. હવે કઈ એની મોક્ષની ઈચ્છા હતી એ પણ કઈ રહ્યો જ નથી. હવે હે જીવ, ક્યાં ઈચ્છા તો હવે હૈ ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટાય. એને સર્વ પોતાની ઈચ્છાઓ જે છે, આ લોક સંબંધી, લોકના પદાર્થ સંબંધી, સંગ સંબંધી, સંબંધ સંબંધી, આ બધી જ ઈચ્છાઓ, સંસાર સંબંધી સર્વ ઈચ્છાઓ જેની પૂર્ણ એ રહી જ નથી. એટલે એની અવસ્થા સરસ સીધી છે કે ઈચ્છાઓ પૂર્ણ થઈ છે એના કરતા ઈચ્છાનો નાશ. કારણ કે ઈચ્છા તો પૂરી થાય એવી કોઈ, જેને ઈચ્છા છે એને ઈચ્છા પૂરી થાય એવી સ્થિતિની કોઈ કલ્પના કરી શકાય નથી. પણ જેની ઈચ્છા જ નાશ થઈ ગઈ છે એને શું કામ બન્યું? જેની ઈચ્છાનો જ નાશ થયો છે એને શબ્દ કીધો છે નિરીહ. સર્વ અર્થ યોગે સુખ તેથી, અને આ બધા જ પદાર્થોનું સુખ ભેગું કરો એથી અનંતનું સુખ એને મળે. અર્થ સુખ જે છે એટલે સર્વના ભૌતિક પદાર્થોનું, સામગ્રીનું સુખ છે, એનાથી અનંતનું ચડિયાતું સુખ છે. એટલે હવે આ તો કેવો છે? અનંત ગુણ નિરીહ છે. હવે એ તો નિરીહ થયા છે, એને કોઈ પણ પ્રકારની ઈચ્છા હવે રહી નથી. એટલે સમયસાર નાટકમાં જે અવસ્થા આપણે 238 ના પત્રમાં કહેવી છે ને, અદભુત દશા. કેવી દશા? તો કે અંગત્યાગી, અંગત્યાગી, વચનત્યાગી, આ બધું જ, બધું દેવ આપાત સુનો શુદ્ધ કિનો. આત્મા સંપૂર્ણપણે શુદ્ધ થયો છે. લેવે કો નહીં હોય, દેવે કો નહીં હોય, કાંઈ હવે લેવા દેવાની કડાકૂટમાંથી પણ મુક્ત થયા છે. એને કશું જ ગ્રહણ કરવાનું નથી. ગ્રહણ ત્યાગનો ભાવ જ્યાં સંપૂર્ણપણે સમાપ્ત થયો છે, પરિતૃપ્તપણું જ્યાં વર્તે છે, કૃતકૃત્યતા જ્યાં વર્તે છે. કૃપા દેવ કહે છે, અહો કૃતકૃત્ય એવા અમે, અમારી અવસ્થા કંઈ કહી શકાતી નથી, કૃતકૃત્ય છે. એટલે એટલું બધું સાર્થકતા છે, બધી પૂર્ણતા છે. એટલે એને કારણે કોઈને કોઈ ઈચ્છા પોતાને પ્રાપ્ત ન થઈ શકે હોય અને ઈચ્છા વિના ન બને, કોઈ ઈચ્છા પૂરી થાય અને ઈચ્છા વિના ન બને, અને કોઈને ઈચ્છાનો જ નાશ થાય અને ઈચ્છા વિના ન બને. કેટલો બધો ફરક છે. એને જાગે કારણ કે ઈચ્છા ઉપર ઉભો છે. ભલે ઈચ્છા પૂરી થઈ, હવે કઈ ઈચ્છા નથી, નથી એટલે પાછી વળી કંઈક જે નથી તેની ઈચ્છા ઉપર, કેમ કે ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે. હવે જેની ઈચ્છા પૂરી થવાની કોઈ તારે સંભાવના નથી ને, એ ઈચ્છા વિના નો છે. મારે કોઈ ઈચ્છા નથી, પણ તારે ઈચ્છા કરતો છું ને પૂરી થાય, વ્યક્તિ જ નથી, ગુંજાયશ નથી. એવી કઈ અત્યારે હું કોઈ ચક્રવર્તી મારે થવું છે, તારી ઈચ્છા તો હું ગાંડો ગણું, તો એ પણ નથી. પરંતુ જેને ઈચ્છાનો જ નાશ કર્યો છે, નિરીહ નિષ્કૃજ અંતર આવી અવસ્થા દીધી છે, એને એને કહીને અહીંયા યોગ દ્રષ્ટિકાર કહે છે કે આ જીવ હવે પોતે પોતાનું અંતિમ પદ, એટલે કે ભવવ્યાધિનો ક્ષય કરીને ભવમુક્ત બને છે. ભવમુક્ત બને છે એની અવસ્થા સમજાવી છે યોગ દ્રષ્ટિ કરે, કે ભવમુક્ત બનેલો ભવથી મુક્ત છે પણ અસ્તિત્વથી મુક્ત નથી. અસ્તિત્વ છે એનું, આત્મા તરીકે તો એ છે. અન્ય દર્શનમાં ક્યાં ગરબડ થઈ ગઈ? અસ્તિત્વનો લોપ કરે કે હવે જો અસ્તિત્વ હશે તો ફરી પાછી એને વ્યાજે લાગુ પડશે, ઈચ્છા લાગુ પડશે, દોષ લાગુ પડશે, કર્મ લાગુ પડશે. તો કોઈ આત્માની સ્વતંત્ર અવસ્થા, ચેતના, શુદ્ધ ચેતના એ પરમ તત્વ છે એવું સમજી શક્યા નહીં. એટલે એને જ્યારે પૂર્ણતા મૂકી ત્યારે પૂર્ણતાની અંદર શું કર્યું? સમાપ્ત. બિંદુ સિંધુમાં મળી ગયું, જ્યોત જ્યોતમાં મળી ગયું. અને પછી બહુ મહાન પુરુષો તેના માટે ફરક મૂકી કે જરૂર પડે તો ફરી પાછા અવતાર વાગે. ક્ષીણ વ્યાધિ યથાલોકે વ્યાધિ મુક્ત ઇતિ સ્થિત, ભવરોગી વસ્તુ તથા મુક્ત સ્તેતૃ તક્ષયા. અહીંયા એ યોગ દ્રષ્ટિકાર એ છે કે ભાઈ, એ જે વ્યાધિ મુક્ત થયો છે, સ્વયં મુક્ત થયો નથી. સ્વયં મુક્ત એટલે પોતાનું જે સત ચિત્ત આનંદ રૂપ જે સ્વરૂપ છે, જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ જે સ્વરૂપ છે, પોતે અનંત ગુણોનો જે પિંડ છે, આવું જે પોતાનું સ્વરૂપ છે, જે ગુણોનો પિંડ, એ સમાપ્ત થતો નથી. એટલે કે છે, કોઈ જગ્યાએ આવું પુનર્જન્મની વાત મૂકી છે એ પણ સાચા અર્થમાં મુક્ત કહી શકાય નહીં. કોઈ જગ્યાએ કહે છે કે દીપક બુજાયો એટલે સમાપ્તિ જ થઈ, હવે એનું અભાવાત્મક સ્વરૂપ થઈ ગયું, શૂન્યાત્મક. હવે એને આત્માના કોઈ ભાવ રહ્યા નહીં. આપણે તો કહ્યું કે પરમ પરિણામિક ભાવમાં એ છે, પોતાના નિજ સ્વભાવમાં એ છે, નિજ સ્વભાવની સમાપ્તિ થઈ જાય. તો કૃપાળુ દેવે એક જગ્યાએ લખ્યું છે કે તો મોક્ષ મેળવીને કરવું છે શું? એટલે કે ભવ વ્યાધિ યુક્ત એવો આત્મા ભવની વ્યાધિથી મુક્ત થાય છે પણ એનું અસ્તિત્વ તો ત્રીજું મૂકે છે આ બાકીના કેટલાક દર્શનકારો એમ માને છે કે આત્મા તો શુદ્ધ છે, બુદ્ધ છે, કર્મનો અકર્તા અને અભોક્તા છે, અર્થાત એને કોઈ વ્યાધિ છે જ, એ તો વ્યાધિ મુક્ત છે. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, એ તો મુક્ત જ છે. કરે તો ઈશ્વર કરે અને કઈ પ્રકૃતિ કરે, એ કઈ કરતો ખોટો બંધાય. એટલે કે છે કે એ જે નિશ્ચય નહીંની કલ્પના છે, પરમ શુદ્ધ અવસ્થા આત્મા છે, એ થયા પછી પહેલાની નથી. આત્માની પરિભ્રમણની અવસ્થામાં એ નથી. એટલે આપણે જે શુષ્ક જ્ઞાનીના લક્ષણ કીધા એમાં શું કહ્યું? આત્મસિદ્ધિ બંધ મોક્ષ છે કલ્પના. એ બંધ ને મોક્ષ ને કલ્પના માને શુષ્ક જ્ઞાની, કે બંધ એને પડતો જ નથી. હવે પડતો નથી તો અનંતકારથી રખડતી છે, કોણ રખડે છે? બીજો રખડે છે અને આ જીવે છે. અનંત દુઃખનો એ ભોગી છે, એ ભોગતા નથી તો દુઃખ કોણ ભોગવે છે? બીજો કોઈ ભોગવે છે અને આ એનો દ્રષ્ટા છે. એટલે એની આખી અવસ્થાને સમજવાની જરૂર છે કે દ્રવ્યને અને પર્યાયને ભિન્ન ન કરાય. ગુણ અને ગુણીનું જે મેચપણું છે એમ આત્માનું દ્રવ્ય પર્યાય અને એની ધ્રુવતા છે, એ એના અસ્તિત્વની ધ્રુવતા છે. એટલે એ દ્રષ્ટિએ કહ્યું કે જો એ પ્રથમથી જ વ્યાધિ રહી હોય તો એને ધર્મ સાધન કરવાની શું આવશ્યકતા? તો આખો માર્ગ કોના માટે? તો તત્વજ્ઞાનનો મતલબ શું? એટલે કે તે પ્રથમથી શુદ્ધ હોય તો અશુદ્ધ બને, અને બીજો દોષ એ આવે કે પ્રથમથી શુદ્ધ હોય અને અશુદ્ધ થયો છે અને ફરી શુદ્ધિકરણના માર્ગે ચાલે છે અને ફરી શુદ્ધ થયેલો અશુદ્ધ નહીં થાય ને શું કહે? કારણ કે હેતુ તો જ છે. તો ભૂલમાં જો કર્મ સત્તા પાવરફુલ હોય તો ફરીથી કરવા અશુદ્ધ થવાની સંભાવના તો બને. હવે આની અંદર એવી બને કે એને ન ભાળતો હોય તો ઓલામાં તો અવતારમાં તો પોતે ઇન્સ્પેક્ટર આવે, અવતારમાં તો પોતે ઇન્સ્પેક્ટર દેહ ધારણ કરે, અને આમાં તો આ સિદ્ધ થયો તો રહેવું પડે. ખ્યાલ આવે? હવે દેહ ધારણ કર, પરિભ્રમણમાં ચાલ, બહુ થયું, ટાઈમ પૂરો થયો. એટલે કે છે એ પાછો આત્મા એ વ્યાધિગ્રસ્ત જ છે. એટલે જે દિદૃક્ષા હતી એની દિદૃક્ષા એટલે શું? તો કે પર તત્વ જે છે કેવું છે? તો પર શાંતિ અનંત સુધામય જે પ્રણમું પદકે વરતે, એ અજન્મા છે, અજર છે, અમર છે, અવિનાશી છે, એનું આ પરમ શુદ્ધ સ્વરૂપ છે. ભાષ્ય નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશીને દેહા તીર્થ સ્વરૂપ આ એની પરમ શુદ્ધ અવસ્થા. આ પરમ શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થયા પછી જેને જૈન દર્શનમાં નિર્વાણ શબ્દ મૂક્યો છે એ નિર્વાણ છે. નિર્વાણ છે એટલે આત્માની એવી અવસ્થા છે કે હવે કર્મ બંધાવવાના હેતુઓનો ત્યાં સદંતર અભાવ છે, દેહ ધારણ કરવાના હેતુઓનો અભાવ છે, પરિભ્રમણના હેતુઓ સર્વથા સમાપ્ત થયા છે. હેતુ હશે તો કાર્યની સિદ્ધિ થશે, ઉત્પત્તિ થશે, પણ હવે એ હેતુઓ જ રહ્યા નથી. તો બંધના હેતુઓની સમાપ્તિ એ બંધની સમાપ્તિ છે, કર્મની સમાપ્તિ છે, દોષની સમાપ્તિ છે. એટલે નિર્વાણની અવસ્થા એવી કહે છે કે સંયોગી દેહ છે કે નિર્વાણ કૃપણ જેવો શબ્દ કયો રહેશે કે દેહ ભલે રહ્યો પણ હવે દેહ ધારણ કરવાના હેતુઓ નથી. એ દેહથી કોઈ કર્મનો બંધ નહીં થાય, કોઈ ગતિ બંધ નહીં થાય, કોઈ નામ બંધ નહીં થાય, કોઈ આયુષ્ય બંધ નહીં થાય, કોઈ પણ પ્રકારનો બંધ આ કઈ પ્રકારના કર્મમાંથી એકઈ બંધ નહીં થાય. સંયોગી પણ હોવા છતાં વસ્તીને સમજવા પ્રયત્ન કરો કે સંયોગી છે દેહ સહિત જ છે, દસ પ્રાણ સહિત છે, પાંચ ઇન્દ્રિય સહિત છે, છ પર્યાપ્તિ સહિત છે, અભ્યંતર મન સહિત છે, અને છતાં પણ બંધનો હેતુ એનો ત્યાં કોઈ સંભાવના નથી. જ્ઞાનાવરણીય સાથે એને, દર્શનાવરણીય સાથે તો ચારિત્રવર્ણીય, અંતરાય મોહની તો પછી ચાલો એ ના થાય તો આ બીજા થાય, આયુષ્ય નામ ગોત્ર વેદનીય કઈ થશે, કઈ બનતા છે, હેતુ નથી. કારણ જોગે કાર્ય નહીં થયું. આનંદ ગંજીએ સંભવનાથ સ્વામીના સ્તવનમાં અને પદ્મ પ્રભુના સ્તવનમાં આ વાતને બહુ સરસ કરી. કોઈ કારણ વિના કોઈ કાર્યની વાત કરે તો કે એ નિજ મત ઉન્માદ, આ તો બધા નિશ્ચય નિયના ઉન્માદ છે, એની સાથે કોઈ ન્યાય નથી, એની સાથે કોઈ વાસ્તવિકતા નથી. તત્વની વાસ્તવિકતા સમગ્રતાથી છે, કોઈ એકાંતથી નથી. જો સમગ્રતાથી, અખિલાયથી, ટોટાલિટીથી વસ્તુનો વિચાર ન થાય તો એનું સમ્યક દર્શન ન થાય. સમ્યકનો અર્થ જ કે કોઈ પણ એકે અંશને છોડવાના નહીં. સમ્યક એટલે બધી રીતે સમ્યક. એટલે દર્શનને પણ બધો સમ્યક શબ્દ એટલો સરસ મૂક્યો, સમ્યક શબ્દ જ એવો સરસ છે કે ત્યાં કોઈ પણ વાત અજ્ઞાત રીતે નથી, છૂટતી નથી, અને છતાં પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. તો સમ્યક ધર્મ આચરવો, આચરણ સમ્યક રીતે કરવી, તો કે ધર્મના બધા જ પાસાઓની જે જે ભૂમિકા હોય, જે ધર્મ યોગ્ય હોય એનો સ્વીકારવો. નકાર અને તિરસ્કાર એ સમ્યકપણામાં ક્યાંય આવતા નથી. એ ભેદ આવે એ અપેક્ષા ભેદ આવે, યાદ રાખવાના છે કે અપેક્ષા ભેદે અને અહીંયા ઘટે અને અહીંયા ન ઘટે, બરાબર. તો કોઈ તત્વોનો નિષેધ નથી, તો એ દ્રષ્ટિએ તેને નિર્વાણ કોને પ્રાપ્ત થાય, તો કે દેહધારીને નિર્વાણ પ્રાપ્ત. નિર્વાણ કોને પ્રાપ્ત થાય? મરી ગયો પછી નિર્વાણ પ્રાપ્ત થાય? એટલે બહુ સરસ શબ્દ પ્રયોગ પણ છે. અને મોક્ષ છે એ તો છૂટા પડે, બે પદાર્થનું ભેગા થવું છે એ છૂટા પડી જવું, અને મોક્ષ એટલે સદા સર્વથા છૂટા થઈ જવું, એવો શબ્દ માટે મોક્ષ નહીં કહે. મોક્ષ તો સૂર્યને ગ્રહણ લાગે છે તો મોક્ષ થાય છે કે નહીં, માણસને રોગ લાગે છે તો રોગથી મુક્ત થયો, મોક્ષ. મોક્ષ ને તો ત્યાં, પણ પછી એ માંગો નહીં કરે, પછી બીજું ગ્રહણ નહીં થાય તો થાય, પણ નિર્વાણ હોય તો ન થાય. નિર્વાણ હોય તો ન થાય. એટલે દીધ વૃક્ષા જે છે એ શુદ્ધ તત્વ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હતું, જે સાધ્ય સિદ્ધ કરવું હતું તે યોગની ક્રમશઃ આ દ્રષ્ટિઓ વડે અહીં પૂર્ણ થાય છે. કૃતકૃત્ય થયેલો, સિદ્ધ દશા પામેલો આ આત્મા સ્વગુણની રમણતાના અનંત આનંદમાં સદા મગ્ન રહે છે. હવે એને ધર્મની ચિકિત્સા કરીને આ દ્રષ્ટિથી અવસ્થા કઈ પ્રાપ્ત કરી? શુદ્ધ તત્વ પ્રાપ્ત કર્યું. અને શુદ્ધ તત્વનું સ્વરૂપ એવું છે કે એકવાર શુદ્ધતા પામ્યા પછી અશુદ્ધપણાને તે પામતું નથી. પણ મૂળથી જો શુદ્ધ છે એમ જ માનીએ તો આ શુદ્ધિનો એકેય ઉપક્રમની કંઈ આવશ્યકતા રહેતી નથી. પણ આ છે, અનાદિથી આ ચાલે છે, અનંતા મુક્તો થયા છે, અનંત જીવો મુક્ત થવાની પ્રક્રિયામાં છે. મોક્ષ કહો નિજ શુદ્ધતા, નિજને શુદ્ધતા કરવી એ જ મોક્ષનું સ્વરૂપ છે. જો શુદ્ધતા કરવાની જ નથી તો મોક્ષ નું શુદ્ધને શુદ્ધતા કેવી રીતે કરવી? શુદ્ધને શુદ્ધતા કેવી રીતે? તો ત્યાં આખા જો બંધ અને મોક્ષની વ્યવસ્થા એ જો સમજવામાં આવે, જે જળ ચેતનના કાવ્યની અંદર આ લક્ષણ કૃપાળુ દેવે જળ ભાવે જળ પરિણમે એમાં બહુ અત્યંત સ્પષ્ટ અને બહુ સરસ રીતે સુગમતાથી એ વાતને ત્યાં મૂકી છે કે બંધાય છે કેમ, બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મા અભાવ પણ નહીં ત્યાગ સ્વભાવનો રાખે છે. તો એ જે છે સંયોગ છે, અને જળચેતન સંયોગ આ ખાણ અનાદિ અને કોઈ ન કરતા તે એનો ભાખે. તો અમુક બેઝિકલી જેને કે દ્રષ્ટિ શ્રદ્ધા પરમાર્થ માર્ગની અંદર મૂળભૂત વાત કે જળ અને ચેતન બંને દ્રવ્ય તરીકે જુદા છે, ત્રણ કાળે જુદા છે, લક્ષણથી જુદા છે, ગુણથી જુદા છે, ત્યારે એક પણ એનું સંભવી શકે નહીં, પણ સંયોગ સંભવ છે. અને સંયોગની અંદર બંધની અવસ્થા ઉત્પન્ન ત્યારે જ થાય કે જ્યારે ચેતન અભાન હોય તો સંયોગ સંભવી શકે. સિદ્ધ અવસ્થામાં પણ જળ તત્વનો સંયોગ ખરો કે નહીં, પણ બંધ સંભવી શકે નહીં. કેમ કે જે ચેતન તત્વ છે બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મા અભાન, આત્માની અભાનતા છે, જો એ અભાનતા પૂરી થઈ ગઈ તો સંયોગ છે એનું બંધનું કારણ બનશે, સંયોગ છે એ બંધનું કારણ બનશે નહીં. તો જ સંયોગી પ્રભુ સમજાય. કેવડી ક્યારે સમજાય કે સંયોગ હોવા છતાં બંધ નથી, સંયોગ હોવા છતાં બંધ નથી. આયુષ્ય બાંધશે, નામકર્મ બાંધશે, ગોત્રકર્મ બાંધશે, વેદનીય બાંધશે, શું કરશે તો ચાર ઘાટી બાંધશે. એટલી બધી અવસ્થા સમજવાની છે ત્યાં. એટલે અહીંયા કહે છે કે આ એના સર્વ દોષો ગયા, એના સર્વ દોષો ગયા, સર્વ ગુણો ઉત્પન્ન થયા અને વ્યાધિઓ બધી સમાપ્ત થઈ, એટલે એ નિર્વાણ પદને પામ્યા. નિર્વાણ પદ એટલે હવે એ આત્માની અવસ્થા છે કે જેમાં એ આત્માને દેહનું ધારણ કરવા પણ રહ્યું નથી, અથવા એવા કોઈ હેતુઓ હવે રહ્યા. કૃપાનંદને એક જગ્યાએ પત્રમાં સરસ લખ્યું છે જુટાભાઈ કે બંધ અને બંધના હેતુઓ સ્પષ્ટ રહ્યા છે, પરિભ્રમણ અને પરિભ્રમણના જ્યાં સુધી ઉભા છે ત્યાં સુધી કોઈ વાત મુક્તિ નહીં કરવી, એનો કઈ બંધનો હેતુ છે કે નહીં. એટલે જૈન દર્શનમાં પેલા કહ્યું કે હેતુઓનો નિર્માણ કરો અને પછી સમાપ્તિ કરો, સૌ પેલા નિર્માણ અટકો નિર્વેદ ભાવથી. નિર્વેદ આવ્યા વિના સંવેદ પણ થતો નથી. મોક્ષમાં જલ્દી જલ્દી જાય છે, પણ નિર્વેદ તો છે તો મોક્ષમાં ક્યાંથી જલ્દી જલ્દી થાય છે? સમજાય છે? સંવેદ દત્તાના લક્ષણ એમાં કહ્યું કે સંવેદ આત્મા ઝડપથી મોક્ષ તરફ જવા માટે, માત્ર મોક્ષ વિના આવો સંવેદ છે. બસ હવે તો સંસાર કોઈ કાળે જોઈ નહીં, જોઈને પણ ઘર ઘરે મારી લઈએ, ચાલેલા મળશે બંધ કરે. નિર્વેદ હે જીવ, આ ક્લેશરૂપ સંસાર પછી વિરામ પામ. એટલે વિરમણની ભાવનાઓ પહેલા, વિરમણની ભાવનાઓ પછી આખી બધી ભાવનાઓ સમાપ્ત થઈ ગઈ. આ દ્રષ્ટિની સજ્જાઈમાં ક્રમશઃ મૂક્યો કે જીવને આ આખો ધર્મ જે છે એને મોક્ષ પ્રમાણે છે. એની વિશેષતા એ છે કે જ્યારે કોઈ વસ્તુનો સમગ્રતાથી વિચાર ન કરે અને માત્ર એકાંતિક દ્રષ્ટિકોણથી, અધૂરી દ્રષ્ટિથી વિચાર કરે, ત્યારે કોઈ એવું માનવાને માટે પ્રેરે કે સમ્યક દર્શન થયા પછી ધર્મની શરૂઆત થાય. અહીંયા કે છે તેની દ્રષ્ટિમાં આવ્યો એટલે આત્મા યોગ સાથે, એ પેલી દ્રષ્ટિમાં હતો માટે આત્મીમાં પહોંચ્યો. આમાં કહે છે કે પેલી દ્રષ્ટિથી શરૂ કર્યું. આપણે ક્યાં રાખ્યા રહીએ તો કહ્યું, પણ સમજ આ સમ્યક સમજ આ ગુણસ્થાનક એ ક્યારે કીધું? તો કે ગુણસ્થાનક આત્માને આશરીને કીધું. આત્માનો આશ્રય ક્યારે હોય તો જીવને સંસાર પ્રત્યેનો જરા ખેદ તેની દ્રષ્ટિમાં એને મોક્ષ સાથેની મૈત્રી થઈ, પરમ તત્વ સાથેની જિજ્ઞાસા જાય, કે કંઈક સમજણ એવું છે, આ સુખ આનાથી જ છે એવું નથી, કંઈક બીજું હોવું જોઈએ, સુખનું સ્વરૂપ કંઈક બીજું છે. પહેલી દ્રષ્ટિ મૈત્રીની દ્રષ્ટિ છે, અને એ મૈત્રી દ્રષ્ટિનો વિકાસ છે, એ વિકાસમાં એનું જે મૂળભૂત આધાર છે જેનાથી ધર્મ પરિણામ આપે છે એવું સમ્યકત્વ પ્રાપ્ત થઈ ગયું. પણ સમ્યકત્વ પ્રાપ્ત થવા માટે કંઈ કોઈ જરૂર છે નહીં બોલી ગયા, તો એ જે છે એ આખી દ્રષ્ટિને આખે આપને પૂર્ણતાથી લેવી, એમ 14 ગુણ સ્થાનકને સંપૂર્ણતા. કૃપાળુજીએ લખ્યું કે પેલાથી ચોથે આવવું એ જ કઠણ, જીવને ગ્રંથિ ભેદ જ થતો નથી, અનંત વાર આવીને પાછો જીવ, અને અત્યારે હજી પહેલેથી ચોથે આવવાની વાત કરતો નથી, અને ચોથે આવે તો જ હાથું થાય, પણ ચોથે આવતો ખરો. તો આખો ધર્મનો ઉપક્રમ, સંઘની વ્યવસ્થા, આરાધનાનું સ્વરૂપ, શાસનની રચના તીર્થંકર દ્વારા, એ જગતના જીવો પહેલેથી ચોથે આવે એના માટે, અને એના માટે જે પેલા કીધું ને સંજીવની ધર્મ ચારા એવો છે, બધી જગ્યાએ જુદું જુદું લે અને ક્યાંક એને આમાંથી મળી જાય. પણ સ્થિરા દ્રષ્ટિ આવ્યા પછી હવે એને એટલી દ્રષ્ટિ કંઈ પડતી નથી, પછી સ્થિર થઈ જાય. તો એકથી ચારનો જ માર્ગ છે, માર્ગનું સ્વરૂપ જ એકથી ચાર, અને એની અંદર એક વાત સ્થિરા દ્રષ્ટિમાં જીવ આવી ગયો, પોતાના આત્મા સાથે ખુલ્લો પકડાઈ ગયો જાય, એનું પરિભ્રમણ મર્યાદિત થઈ ગયું, પોતે ભમે છે, તો ભમતા માણસને સ્થિર થવું હોય તો શું કરવું, કોઈ સ્થિર વસ્તુ પકડાઈ જવું જોઈએ, કોઈ જો સ્થિર વસ્તુ પકડાઈ જાય પછી ભલે ગમે એટલું જમે, પણ એ છોડેલું સ્થિર વસ્તુને તો એનું પોતાનું ભ્રમણ ભંગ થઈ જાય, આ ભમવાનો માર્ગ. એમ આપણને જયારે ફેર કરડાવે ત્યારે હિસકો નહીં પકડાય, પણ સાંભળો પકડે, એમ આ પરિભ્રમણની અંદર રહેલો જીવ પોતાના ચૈતન્ય તત્વની જયારે અનુભૂતિ કરે છે ત્યારે સ્થિરા દ્રષ્ટિમાં સ્થિર તત્વ સાત્વ પોતાનું જે છે એને પકડી લે છે, અને એને જ્યાં સુધી છોડતો નથી, એને જ્યાં સુધી છોડતો નથી ત્યાં સુધી હવે એના ભ્રમણને વેગ નહીં મળે, સમાપ્ત થતા વાર લાગે, એ તો પૂર્વે જેટલી દોરી બાંધી હોય તો બંગલો ભરે, પણ વેગ નહીં. એમ આ દ્રષ્ટિએ બહુ સરસ રીતે સમ્યક થાતી વિવેકથી સમજાવે. હવે પતિની ગાથામાં આ કોને સમજવાનું છે, આ કઈ બધા સમજી ગયા છે એની વાત આવે.
આવતીકાલે આવતીકાલમાં આપણો એનો કાર્યક્રમ